समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय करी रह्या छे। एमां संवर अधिकार मां छेल्ला कलश चाले छे। बधी गाथाओ पूरी थई छे त्यार पछीथी अमृतचंद्राचार्य भगवाने जे कलश कह्या छे એમાં આપણે 131મો કળશ કરી રહ્યા છીએ। 131મા કળશમાં એ વાત આવી કે જે સંસારમાં રખડી રહ્યા છે, જે ભવના ભ્રમણ કરી રહ્યા છે, એ બધા ભેદ વિજ્ઞાનના અભાવે, જેમને ભેદ વિજ્ઞાન થયું નથી, એ જ બધા સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે। અને જે સિદ્ધ થયા છે એ ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે। અને સાથે ભાવાર્થમાં એ વાત પણ લેવામાં આવી કે જે બૌદ્ધ આદિ મત છે એમાં એકાંતે અદ્વૈતવાદને લેવામાં આવે છે, તો એવો અદ્વૈતવાદ છે એનો નિષેધ થાય છે, કેમ કે ત્યાં ભેદ જ્ઞાન બનતું જ નથી અને ભેદ જ્ઞાન વિના પછી કોઈ વસ્તુની સિદ્ધિ થતી નથી, એટલે એ વાત પણ સાથે લેવામાં આવી। આપણે કળશ કર્યો છે, એનો ભાવાર્થ પણ કર્યો છે। હવે આજે આ કળશ 131 ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાના નંબર 437 કળશ 131 લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં અહીંયા કહે છે કે એક કેચન કિલ સિદ્ધા, જે કોઈ સિદ્ધ થયા છે ભેદ વિજ્ઞાન તો સિદ્ધા, તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે। ગુરુદેવ કહે છે કે ભાઈ, રાગરૂપ જે વ્યવહાર તેનાથી ભિન્ન પડી, રાગથી ભિન્ન પડી અને ભેદ વિજ્ઞાન કરવું એ મુક્તિનું પ્રથમ કારણ છે। કોઈ શુભરાગ છે તે મુક્તિનું કારણ નથી, શુભ ભાવ છે તે મુક્તિનું કારણ નથી, એ તો બંધનું કારણ છે। કેટલાક લોકો માને છે કે પ્રથમ નિમિત્ત કે વ્યવહાર હોય એટલે શુભ ભાવ હોય અને પછી શુભ ભાવ કરતા કરતા નિશ્ચય થાય, પણ આ માન્યતા યથાર્થ નથી। અને એ વાત અહીંયા ભાવાર્થમાં કહેશે કે મોક્ષનું પ્રથમ કારણ ભેદ વિજ્ઞાન જ છે। મોક્ષનું પ્રથમ કારણ અહીંયા કહ્યું છે, એટલે કે શરૂઆત મોક્ષની ભેદ વિજ્ઞાનથી જ થાય, મુક્તિના માર્ગની શરૂઆત ભેદ વિજ્ઞાનથી જ થાય। પહેલા વિકલ્પ સહિત ભેદ વિજ્ઞાન હોય અને પછી વિકલ્પ રહિત ભેદ જ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે અને એમ ધર્મની શરૂઆત થાય છે, એ મુક્તિનો માર્ગ છે। અને પછી આગળ વધતા એમાંને એમાં વધારે સ્થિરતા કરતા એ ચારિત્ર થાય છે, સ્થિરતા થાય છે અને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે। પુણ્ય પાપના ભાવથી ભિન્ન પડી ચેતન સ્વરૂપ ભગવાન આત્મામાં એકતા કરવી એ મુક્તિનું પ્રથમ કારણ છે। એટલે ભેદ જ્ઞાન છે એ જ ખરેખર મુક્તિનું કારણ છે. આગળ કહે છે કે જે કોઈ બંધાયા છે અર્થાંત જેઓ સંસારમાં ચાર ગતિમાં રજળે છે તે અશ્ય એવ અભાવત બધા, તેના જ એટલે ભેદ વિજ્ઞાનના જ અભાવથી બંધાયા છે. બંધાયા છે એટલે કે કર્મબંધથી સહિત છે, તો એ કર્મબંધથી સહિત હોવાનું કારણ ભેદ વિજ્ઞાનનો અભાવ. ભેદ વિજ્ઞાન નથી એટલે એ બંધાયેલા જ રહ્યા છે. પોતાના સ્વરૂપથી બીજું બધું જુદું પર પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક 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 અને એથી બીજું બધું પર, પરના લક્ષ્ય થતા બધા જ ભાવો એ પોતાના નથી, એનાથી પોતે જુદો છે. આ રાગ અને દ્વેષના ભાવો મોહના ભાવો એ બધા ભગવાન આત્માથી જુદા છે, પોતાથી જુદા છે એવું ભેદ જ્ઞાન નથી માટે એ જીવો બંધાયા છે, બંધાયેલા પરિણમે છે અને નવા બંધ કરે છે. એટલે એ ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયા છે. આશ્રવના પરિણામની એકપણાની માન્યતાથી જ બંધાયા છે, પણ કર્મના ઉદયથી બંધાયા છે એમ ખરેખર નથી. અહીંયા સમજવાનું છે, કર્મનો ઉદય જીવને બાંધે છે, કર્મના ઉદયને કારણે નવા કર્મો થાય છે અને નવા કર્મ બંધાય છે એટલે જીવ સંસાર અવસ્થામાં રખડે છે એમ નથી. નવા કર્મ બંધાવાનું કારણ એનું પોતાનું છે. એ પોતે એવા પરના લક્ષ્ય થતા રાગ દ્વેષના ભાવે પરિણમે છે માટે નવા કર્મનો બંધ પડે છે. અને નવા કર્મનો બંધ પડ્યો છે તે છતાં પણ, એના ઉદયો આવે તે છતાં પણ, ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે. એ કર્મના ઉદય આવે એનું લક્ષ્ય કર્યા વિના સ્વરૂપના લક્ષ્ય થાય તો એ પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. એટલે ગમે તેવા કર્મનો બંધ પડ્યો હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા હોય, છતાં પણ એ પોતે મુક્ત સ્વરૂપ જ છે. પણ એને માન્યતા એવી છે કે જે ઉદય આવ્યા છે એ ઉદયમાં પોતે રહ્યો છે, ઉદય સાથે એને જોડાણ છે, ઉદયમાં એને સંયોગો સાથે રાગ છે, રૂચિ છે, એ સારા નરસા છે એવો ભાવ છે, એમાં કંઈક કરવાનો ભાવ છે, એટલે એ પરિણામ સાથે એને એકપણાની માન્યતા છે અને એ બંધનું કારણ છે. કર્મના ઉદય કંઈ એને એમ કહેતા નથી કે તું આ ઉદયના કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે કર્મફળ ચેતના છે, એની સાથે તું જોડાઈને એવા વિભાવ ભાવે પરિણમન કર, એવું કાંઈ કર્મના ઉદયો કહેતા નથી, કરાવતા નથી. પરંતુ જીવ પોતે જ અજ્ઞાનવશ પોતાના સ્વરૂપનું ભાન નથી એમ એ અજ્ઞાનવશ એવા કર્મના ઉદય સાથે જોડાય છે, એટલે આશ્રવના પરિણામની એકપણાની માન્યતા એની છે, એ માન્યતા એની પોતાની છે. એવું એ કરે છે માટે એને નવા કર્મ બંધાય છે અને ફરી પાછું એના ઉદય આવે ત્યારે પણ એ એમ જ એ આશ્રવના એકપણાની માન્યતા સહિત જ પરિણમે છે. એ આશ્રવ ભાવે પોતે થાય છે અને આમને આમ એનો સંસાર વૃદ્ધિ પામે છે, એટલે ભવના ભ્રમણ થાય છે. એટલે કર્મના ઉદયથી એ બંધાયો છે એમ નથી, પરંતુ અજ્ઞાનને કારણે એ બંધાયો છે. અજ્ઞાનવશ એ ભેદ જ્ઞાનના અભાવને કારણે અજ્ઞાનવશ એ પરિણમે છે, એટલે એને નવા કર્મનો બંધ થાય છે અને નવા કર્મનો બંધ થતાં એને ભવના ભ્રમણ થાય છે. અહીંયા આ વાત કરવામાં આવી એટલે પછી વાત એ થઈ કે પછી શાસ્ત્રમાં આશ્રવ ભાવ વડે જ્ઞાનાવરણીય આદિ નો દ્રવ્યબંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાન દર્શનનું હીણપણું થાય છે એમ આવે છે ને. પછી વાત એવી આવી કે આ કર્મના બંધ તો થાય છે, દ્રવ્ય બંધ તો થાય છે, અને એ બધાનું શું, આ જ્ઞાનાવરણી દર્શનાવરણી એ બધા થાય છે અને એ બધા ઉદયમાં આવતા એવી હીણી દશા થાય છે એનું શું. તમે તો એમ કહો છો કે ભેદ વિજ્ઞાનના અભાવે આ જીવ સંસારમાં રખડે છે અને આ તો અહીંયા આ રીતે થાય છે તો એનું શું. તો એનો ઉત્તર આપતા ગુરુદેવ સમજાવે છે કે હા, એ થાય છે, આશ્રવ ભાવ વડે જ્ઞાનાવરણી આદિનો દ્રવ્યબંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાન દર્શનનું હીણપણું થાય છે એમ વાત શાસ્ત્રમાં આવે છે. હા, એ વાત સાચી છે, શાસ્ત્રમાં એ વાત આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે આશ્રવ ભાવના કારણે જ્ઞાનાવરણીય આદિનો બંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાન દર્શનનું હીણપણું થાય છે. વળી એવી જ રીતે મિથ્યાત્વરૂપ પરિણમનના કારણે મોહનીયનો બંધ થાય છે. જો કર્મના નિમિત્તપણાથી વાત લઈએ તો ઈચ્છા અનુસાર ન બનવું, ઈચ્છા અનુસાર ન બનવું તે અંતરાય કર્મના કારણે સુખ દુઃખના કારણો મળવા તે વેદનીય કર્મના કારણે અને શરીરનો સંબંધ રહેવો તે આયુ કર્મના કારણે, ગતિ જાતિ આદિની પ્રાપ્તિ થવી તે નામ કર્મના કારણે, એ બધું એ પ્રમાણે આપણને લાગે છે. એટલે કર્મની રીતે વાત જો વિચારીએ તો અહીંયા એમ દેખાય છે કે આ બધું કર્મને કારણે થાય છે. પણ આ તો બધા જે કહેવામાં આવ્યા છે એ તો વ્યવહારનયનું કથન છે અને એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારા નિમિત્તની મુખ્યતાથી કરેલા કથન છે, નિમિત્તની મુખ્યતાથી કરેલા કથન છે. ખરેખર તો પોતાની હીણી દશાનો કાળ છે તેથી હીણી દશા થાય છે, કર્મથી નિમિત્તની હીણી દશા થાય છે એમ નથી. હીણી દશા શા માટે થાય છે? હીણી દશા એ પોતે જાતે કરે છે. હીણી દશા એને પોતાને પોતાથી થાય છે. હીણી દશામાં બીજો કોઈ કરવા વાળો નથી, એટલે હીણી દશા એ પોતે પોતાથી જ કરે છે. હીણી દશામાં બીજો કોઈ એને કરાવનાર નથી. તો અહીંયા આગળ કહે છે, તો અહીંયા વાત એ કરી કે શાસ્ત્રમાં એમ આવે છે કે આશ્રવ ભાવ વડે જ્ઞાનાવરણીય આદિનો દ્રવ્યબંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાન દર્શનનું હીણપણું થાય છે. અને તમે તો એમ કહો છો કે જે બંધાયા છે તે ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયા છે, તો આ કઈ રીતે છે? અને આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે હા, એ વાત આવે છે શાસ્ત્રમાં, મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે આશ્રવ ભાવના કારણે જ્ઞાનાવરણીય આદિનો બંધ થાય છે અને તેનો ઉદય આવતા જ્ઞાન દર્શનનું હીણપણું થાય છે. વળી એવી જ રીતે મિથ્યાત્વરૂપ પરિણમનના કારણે મિથ્યાત્વનો બંધ થાય છે. હવે જો કર્મના નિમિત્તપણાથી વાત લઈએ તો ઈચ્છા અનુસાર ન બનવું તે અંતરાય કર્મના કારણે, સુખ દુઃખના કારણો ન મળવા તે વેદનીય કર્મના કારણે, અને શરીરનો સંબંધ રહેવો તે આયુ કર્મના કારણે, અને ગતિ જાતિ આદિની પ્રાપ્તિ થવી તે નામ કર્મના કારણે એ પ્રમાણે છે. પણ આ બધું જે કહેવામાં આવ્યું કે આના કારણે આ એ બધું જે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. એ બધા નિમિત્તનું જ્ઞાન કરાવવા વાળા કથન છે. એમાં નિમિત્તની મુખ્યતાથી કરેલા કથન છે. ખરેખર તો ઉપાદાન એનું પોતાનું છે અને એ પોતે એવી હીણી દશામાં વર્તે છે ત્યારે ખરેખર તો પોતાની હીણી દશાનો કાળ છે, તેથી હીણી દશા થાય છે. કોઈ કર્મથી કે નિમિત્તથી હીણી દશા થાય છે એમ નથી, એ પોતે જ હીણી દશા રૂપે વર્તે છે. એટલે પોતાના પુરુષાર્થની નબળાઈ છે અને એની એ સમયની એવી યોગ્યતા છે, એટલે એમ કહ્યું કે એ હીણી દશાનો કાળ છે. એ સમયે એની એવી યોગ્યતા છે અને એવી યોગ્યતા થવાનું કારણ શું છે? તો કે પોતાના પુરુષાર્થની નબળાઈ, પોતાનો ઊંધો પુરુષાર્થ, પોતે સ્વ એવા ભગવાન આત્માને જાણ્યા વિના, ઓળખ્યા વિના, અનુભવ્યા વિના પરનું લક્ષ કરીને રહ્યો છે, એવા પુરુષાર્થે એને હીણી દશા કરાવી છે. ઊંધો પુરુષાર્થ, વિપરીત માન્યતા, વિપરીત પુરુષાર્થ, વિપરીત શ્રદ્ધાન, એને કારણે એની હીણી દશા છે. એ વખતે એની એવી યોગ્યતા છે નહીં કે બીજો કોઈ એને એવી હીણી દશા કરાવે છે. પરનું લક્ષ કરે છે, સ્વથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે છે, એમાં એનો પોતાનો દોષ છે, બીજો કોઈ એને કરાવતો નથી. એટલે એ પરનું લક્ષ કરનારો એ ભેદ જ્ઞાનના અભાવને કારણે સ્વને જાણતો નથી, સ્વનું લક્ષ કરતો નથી અને પરનું લક્ષ કરે છે. એટલે ભેદ જ્ઞાનના અભાવે જ જીવ ખરેખર કર્મબંધ કરે છે, કે જેને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ, અને જેના કારણે એને ભવના ભ્રમણ થાય છે. અહીં કહે છે, જે કોઈ બંધાયા છે તે ભેદ જ્ઞાનના અભાવથી, અર્થાંત આશ્રવભાવથી બંધાયા છે. આશ્રવભાવ એનો છે, આશ્રવભાવ અહીંયા લીધો છે. રાગ દ્વેષના ભાવ, મોહના ભાવ, એ બધા ભાવ એના છે, પોતાના છે, એવા ભાવ કોઈ કરાવતું નથી. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય અનાકુળ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એમાં કોઈ એવા ગુણ નથી કે જેને કારણે એને રાગ દ્વેષના ભાવ થાય. આવા આત્માને પુણ્ય પાપના ભાવ વડે પર્યાયમાં બંધ થાય છે. આ દયાદાન ભક્તિ ઇત્યાદિનો ભાવ બધો શુભ ભાવ છે, રાગ છે, એ આશ્રવ છે, એ વિકાર છે, એ વિભાવ છે અને એ જ બંધ છે. એક આત્મજ્ઞાન જ અબંધ છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એ જ અબંધ સ્વરૂપ છે. બાકી બીજા બધા ભાવ છે તે બંધરૂપ છે, એ બંધનું કારણ છે. સંસારમાં જીવ રખડે છે કેમ અને એની મુક્તિ કેવી રીતે થાય, એની આ કળશમાં ટૂંકમાં વાત કરી છે. ભેદ જ્ઞાનના અભાવથી, અર્થાંત રાગ અને આત્મા બંને જુદા એવું ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાનનો અભાવ એટલે શું? શરીરથી પોતે જુદો છે એ વાત તો જાણે છે, પણ રાગ, પરના લક્ષે થતો જે રાગ, એ રાગથી પોતે જુદો છે એવું એ ભેદ જ્ઞાન નથી કરતો. એ રાગ સાથે એને એકતા બુદ્ધિ છે. એટલે ભેદ જ્ઞાનના અભાવથી, અર્થાંત રાગની એકતા બુદ્ધિ સહિત પરિણમનથી જીવો અનાદિથી બંધાયા છે અને જે કોઈ સિદ્ધ થયા છે તે બધા ભેદ જ્ઞાનથી જ થયા છે. અહીંયા કીલ શબ્દ પડ્યો છે ને, એટલે ખરેખર, એટલે નિશ્ચયથી બંધાવામાં અને મુક્ત થવામાં અનુક્રમે બંધાવામાં ભેદ વિજ્ઞાનનો અભાવ અને મુક્ત થવામાં ભેદ વિજ્ઞાનનો સદભાવ જ કારણ છે. જે કોઈ નિગોદ આદિના જીવો અત્યાર સુધી નિશ્ચયથી બંધાયા છે, ખરેખર કીલ શબ્દ છે ને, એટલે ખરેખર નિશ્ચયથી, ખરેખર જે બંધાયા છે અથવા તો બંધાયેલા જ પડ્યા છે, હજી સુધી ત્યાં જ છે, તે ભેદ જ્ઞાનના અભાવથી જ બંધાયા થકા રહ્યા છે. એમને ભેદ જ્ઞાન છે નહીં, માટે એ બંધાયા છે. કર્મથી બંધાયા છે એમ નહીં. નિગોદના જીવ પણ કર્મનું જોર છે તેથી ત્યાં નિગોદમાં રોકાયા છે એમ નથી. ગોમઠસારમાં ગાથા 157 માં આવે છે કે નિગોદના જીવો પ્રચુર ભાવ કર્મ કલંકને લઈને નિગોદમાં રહ્યા છે. પ્રચુર ભાવ કર્મ કલંકને લઈને નિગોદના જીવને ભાવ કેવા હોય? એને દ્વેષના ભાવ જ હોય, બીજું કાંઈ હોય નહીં. એ ક્યાં ભેદ જ્ઞાન કરવાના છે? એટલે એવા ભાવને લઈને એમાં રહ્યા છે. પ્રચુર ભાવ કર્મ કલંકને લઈને નિગોદમાં રહ્યા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત કાંઈ પરમા કરે છે એ વાત મિથ્યા છે. કોઈ પણ નિમિત્ત છે તે જીવથી જુદું છે અને જીવમાં એ કાંઈ કરે છે એ વાત બિલકુલ ખોટી છે. નિમિત્ત જો કરે તો પછી એ પોતે ઉપાદાન થઈ જાય. ઉપાદાન અને નિમિત્ત બે જુદી વસ્તુ છે. નિમિત્ત એનું કાર્ય કરે છે અને ઉપાદાન એનું કાર્ય કરે છે. ઉપાદાનનું જ્યારે કાર્ય થતું હોય ત્યારે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે, પણ એ વખતે પણ નિમિત્ત પોતે પોતાનું કાર્ય જ કરે છે, એ કાંઈ ઉપાદાનનું કાર્ય કરતું નથી. જો નિમિત્ત ઉપાદાનનું કાર્ય કરવા જાય તો એ ઉપાદાન થઈ જાય, પણ એમ તો બનતું નથી. નિગોદના જીવને વિકારની પ્રવૃત્તિ સ્વયં એના ક્રમમાં છે અને નિમિત્તની ઉપસ્થિતિ સ્વયં એના ક્રમમાં છે. કોઈ કોઈનાથી છે એમ છે જ નહીં. એને એવા ભાવ થવા અને એવા બંધ થવા, ભેદ વિજ્ઞાનનો અભાવ, અજ્ઞાન, જ્ઞાનની અતિ 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 હીણી દશા, અક્ષરના આનંદમાં ભાગે જ્ઞાન છે એવી એની દશા છે, એનું પરિણમન છે. અને એના નિમિત્તે જે એને કર્મનો બંધ થાય છે, એ કર્મનું નિમિત્ત એ કર્મમાં રહ્યું, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, છતાં બંને એકબીજામાં નથી. કર્મ અને એના ભાવ એ બંને એકબીજામાં કાંઈ કરતા નથી, કોઈ કોઈથી નથી. બંનેના પરિણમન સ્વતંત્ર છે. એટલે નિગોદના જીવને વિકારની પ્રવૃત્તિ એના પોતાના પરિણામ છે, એ સ્વયં એના જ ક્રમમાં છે, અને એવા પરિણામ થાય છે એમાં પેલા કર્મ છે એ કાંઈ કરતા નથી. અને નિમિત્તની ઉપસ્થિતિ એટલે કે કર્મ એના ક્રમમાં છે, એનું જે થાય છે તે એના કારણે થાય છે, એટલે કોઈથી કોઈ નથી, કોઈ કોઈથી નથી, એકબીજાથી નથી. કેટલાક લોકોને નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ સંબંધી અહીંની, એટલે જે ગુરુદેવ વાત કરે છે ત્યાં સુનગઢની વાત કહી, અને એ લોકોને એમાં વાંધા પડે છે. જે કાળે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ તેના કાળે જ થાય છે, નિમિત્ત આયુ માટે થાય છે એમ નથી. છતાં જો કોઈ એમ માને છે કે નિમિત્ત આયુ માટે પરદ્રવ્યની પર્યાય થઈ, તો તેના એવા નિર્ણયમાં ભેદ જ્ઞાનનો અભાવ છે. કેમ કે એ જીવ તો રાગની નિમિત્તની એકતામાં પડ્યો છે. જે એમ માને છે કે નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું છે એમ એ માને છે અને એને ક્રમબદ્ધનો સ્વીકાર નથી, તો એ તો રાગની એકતામાં છે. એને ભેદ જ્ઞાન છે જ નહીં, ભેદ જ્ઞાનનો અભાવ છે. પણ રાગથી એટલે પરથી ભિન્ન પડીને જે ભેદ જ્ઞાન કરે છે એની માન્યતા સમ્યક હોય છે, અને જે રાગથી પરથી ભિન્ન પડ્યો નથી એની માન્યતા છે તે મિથ્યા માન્યતા છે. તેથી નિમિત્તથી પરમા કાર્ય થાય છે એમ જેની માન્યતા છે તે જીવ ત્યાં રાગમાં જ અટક્યો છે, બંધાયો છે, રાગમાં જ રહ્યો છે અને એની મુક્તિ થતી નથી. એટલે કે ભેદ જ્ઞાન વિજ્ઞા એ બંધાયો છે. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ માનનાર, શુદ્ધ ભાવ દ્વારા આગળ વધતા વધતા શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય એવી માન્યતાવાળા, એ પણ રાગના એકત્વમાં પડ્યા છે અને એમને પણ ભેદ જ્ઞાનનો અભાવ છે, માટે એ પણ બંધાય છે. વળી કેટલાક એમ તો કહે છે કે કાળલબ્ધિ પાકે ત્યારે કાર્ય થાય, પણ તેમને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન નથી. એમને કાળલબ્ધિનું જ્ઞાન યથાર્થ હોતું જ નથી. કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન કોને થાય? કે જે જીવ આશ્રવથી ભિન્ન પડીને, ભેદ જ્ઞાન દ્વારા આશ્રવથી ભિન્ન પડીને, રાગ દ્વેષના ભાવથી ભિન્ન પડીને, સ્વભાવમાં અંતર સન્મુખ થઈને સમ્યક દર્શન પ્રગટ કરે, તેને ખરેખર સાચા અર્થમાં કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. શાસ્ત્રમાંથી માત્ર બહારથી ધારણા કરી લે, શાસ્ત્ર વાંચી અને માત્ર ધારણા કરી લે, એને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થતું નથી. કાળલબ્ધિ શું છે એ વાતને પણ પછી ગુરુદેવે અહીંયા સમજાવી છે. અહીંયા એક પ્રશ્ન લીધો કે તો કળશ ટીકામાં રાજમલજીએ લીધું છે કે કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક સ્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે, એ કેવી રીતે છે? જુઓ, રાજમલજીની ટીકામાં કોઈક જગ્યાએ પર્યાયની મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય તો એની અપેક્ષાને જે નથી સમજતો એને આવા પ્રશ્ન થાય, એટલે એ પ્રશ્ન અહીંયા લેવામાં આવ્યો છે કે રાજમલજીએ કળશ ટીકામાં એમ કહ્યું છે કે કાળલબ્ધિ વિના ગમે તેટલા ઉપાય કરે, કરોડ ઉપાય કરે, તો પણ જીવ સમ્યક સ્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. તો આ કેવી રીતે? ત્યાં તો એ કાળલબ્ધિની આ રીતે વાત કરી છે. હવે આવા ગૂંચવાડાને લીધે થઈ અને જીવને ઘણીવાર ઊંધી માન્યતામાં જવાનું પણ થાય, એટલે ગુરુદેવે એ વાતને ખૂબ અહીંયા સ્પષ્ટ કરી છે. ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, કાર્ય થવામાં તો પાંચે કારણો એક સાથે હોય છે. પાંચ સમવાય આપણે કહીએ છીએ ને, પાંચ સમવાય, પાંચે કારણો એક સાથે હોય છે. પણ એમાં પાંચ કારણમાંથી કોઈ એક કથન છે એકની એમાં વિવક્ષા હોય, તેના કથનમાં કોઈ એકની વિવક્ષા બને, એટલે એકને મુખ્ય કરી અને વાત કરવામાં આવી હોય, ત્યાં એ કળશ ટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી કથન કર્યું છે. એ કાળલબ્ધિની મુખ્યતાથી કથન કર્યું છે ત્યારે પણ બાકીના ચાર સમવાય તો ત્યારે પણ છે, એટલે પાંચે સમવાય હોય જ પણ ત્યાં કાળલબ્ધિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે, એટલે એ રીતે વાત કરવામાં આવી છે. પણ એનો અર્થ એમ નથી કે એ વખતે બીજા ન હોય એમ નથી હોતું, એટલે પાંચે પાંચ હોય જ ત્યારે જે કાર્ય થાય, પાંચે પાંચ હોય એટલે કે જ્યાં એક હોય ત્યાં પાંચે હોય જ છે એવો સમ્યક અભિપ્રાય સમજવો, પાંચે સમવાય સાથે હોય જ. હવે આગળ વાત સમજવાની છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં નવમા અધિકારમાં લીધું છે કે કાળલબ્ધિ અને ભવિતવ્યતા કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય થયું તે જ એની કાળલબ્ધિ, એ જ એની જન્મ ક્ષણ અથવા તો એ કાળલબ્ધિ, એ જ એનો કાળ પાક્યો એમ કહેવાય. જ્યારે કાર્ય થયું એ જ એની કાળલબ્ધિ અથવા એ જ એનો કાળ, અને ભવિતવ્યતા એટલે જે થવા યોગ્ય હતું તે જ થયું એ ભવિતવ્ય. જો જેવો સ્વભાવ છે એ પ્રમાણે જ પર્યાય થાય, એટલે ભવિતવ્ય જે છે તેને યોગ્ય જ હોય. જીવનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાનની પર્યાય થાય, માટીનો સ્વભાવ જ એવો છે તો પછી એની પર્યાય એવી રીતે થાય કે માટલાની પર્યાય થાય કે કુંડાની પર્યાય થાય, એટલે એ જે પર્યાય થવાની હતી એ જે પર્યાય થઈ એ ભવિતવ્ય, જે થવા યોગ્ય હતું તે જ થયું એ ભવિતવ્ય, એ એક પર્યાય એ વખતે એ જ થવાની હતી એ ભવિતવ્ય. એટલે કાળલબ્ધિ જે છે એ પાકે એમ નહીં, પણ જ્યારે કાર્ય થયું ત્યારે એનો કાળ સ્વકાળ અથવા કાળલબ્ધિ અથવા તો કાળ પાક્યો, અને જે પર્યાય થવાની હતી એ જ થાય છે, બીજી કોઈ અન્ય પર્યાય થતી જ નથી, એટલે એ ભવિતવ્ય. એ બે સમવાય આ રીતે લીધા અને પછી આગળ ગુરુદેવ કહે છે કે વળી કર્મના ઉપશમ આદિ, કર્મનો ઉપશમ ક્ષય ક્ષયોપશમ આદિ એ તો પૂતગળની શક્તિ છે અને એ પૂતગળનું કાર્ય તો એના કારણે થાય છે, એટલે એનો કરતા તો પૂતગળ પોતે જ છે, એનો કરતા હતા આત્મા નથી. કર્મ છે એનું જે કંઈ થાય છે એનો કરતા કર્મ પોતે છે, આત્મા એનો કરતા નથી. પણ છતાંય એવું જ નિમિત્ત હોય છે. કર્મનો એ વખતે ઉપશમ કે ઉદય કે જે હોય તે તેવું જ હોય, એટલે એ નિમિત્ત છે તે એ ત્રીજું કારણ છે, કે કર્મનો ઉદય કે કર્મનો ઉપશમ આદિ જે છે તે, અને એ કરનારો આત્મા નથી. પણ એ વખતે એ કર્મનું પરિણમન એ જ પ્રકારે હોય છે. તથા પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે. માટે પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં આપવામાં આવ્યો છે. અને સ્વભાવ પાંચમો સમવાય, એટલે એને આપણે પહેલો કહીએ ખરેખર તો, કે એવો સ્વભાવ છે માટે એ થાય છે. એટલે આમ પાંચે સમવાય સાથે જ હોય છે, પાંચે સમવાય સાથે જ હોય છે. એટલે ખરેખર તો જોવા જઈએ તો શું છે કે પુરુષાર્થ સિવાય બાકીના ચાર સમવાયમાં જીવે કાંઈ કરવાપણું નથી. જીવનો પુરુષાર્થ જ્યારે થાય છે ત્યારે એનો એવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, તો એ સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે. અને એ સમ્યક જ્ઞાનની જે પર્યાય થવાની છે એ ભવિતવ્ય છે, અને જ્યારે થયું એ જ કાળલબ્ધિ છે. અને એ વખતે કર્મનો ઉપશમ છે, કર્મનો એ વખતે ઉપશમ છે. એટલે એમાં જીવના પુરુષાર્થ સિવાય બાકીના ચાર જે છે એમાં જીવે કાંઈ કરવાપણું નથી. જીવનો તો માત્ર પુરુષાર્થ જ છે, એટલા માટે પુરુષાર્થનો ઉપદેશ આપવામાં આવે છે કે પાંચે સમવાયમાં જો તારો પુરુષાર્થ ઉપડ્યો છે તો બાકીના ચાર પુરુષાર્થ છે જ, અને એમ પાંચે સમવાય મળતા કાર્ય થશે. અને ત્યાં આગળ જતા એમ પણ કહ્યું છે કે જીવ શ્રી જીનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ અથવા ભવિતવ્ય થઈ ચૂક્યા તથા કર્મના ઉપશમાદિ થયા છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે. માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો, એવો બરાબર નિર્ણય કરવો. આ મોક્ષ માર્ગ પ્રકાશકની વાત ગુરુદેવે આપણને સમજાવી કે ત્યાં આ રીતે વાત લેવામાં આવી છે. એટલે કોઈ જગ્યાએ કાળલબ્ધિની વાત કરી હોય તો એ કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી હોય, પણ એનો અર્થ એમ નથી થતો કે એ વખતે કાળલબ્ધિ જ કંઈક કારણ છે એમ નહીં. કાળલબ્ધિનો અર્થ સમજવાનો છે, એટલે કે પાંચે સમવાય હોય જ છે અને એક છે અને કાર્ય થાય છે તો સમજવું કે પાંચે છે જ, અને એમાં ખરેખર કરવા જેવું તો આ એક જ છે, પુરુષાર્થ જ કરવા જેવો છે. બહુ સરસ વાત મૂકી દીધી. અને પુરુષાર્થમાં કરવાનું શું છે? પુરુષાર્થનો અર્થ જ થાય છે કે સત્યનો સ્વીકાર. કેવું સત્ય? તો કે પોતે ભગવાન આત્મા રાગથી જુદો છે એવું ભેદ જ્ઞાન, એ જ પરમ સત્ય છે એનો સ્વીકાર, એનો સ્વીકાર એ જ પુરુષાર્થ. ગુરુદેવે આ વાતને બહુ સરસ રીતે અહીંયા સમજાવી છે, પણ લોકોને ક્યાં સમજવું છે? લોકો પોતાનો અઠાગ્રહ રાખીને શાસ્ત્રો વાંચે છે, પોતાની હઠને છોડતા નથી, અને પછી પોતાને જેમ ઠીક લાગે એવા એના અર્થ કાઢે છે. તેઓ શાસ્ત્રના અભિપ્રાયને બરાબર સમજતા નથી અને એમાં પછી કંઈક ને બદલે કંઈક સમજે છે. એટલે પોતાનો જો દુરાગ્રહ છોડીને, મિથ્યા આગ્રહ છે એને છોડીને, શાસ્ત્રમાં જે અપેક્ષાએ જે વાત કહેવામાં આવી છે એ અપેક્ષાએ એ વાતને સમજવી જોઈએ. હવે આ કળશ 131 ઉપરના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પાના નંબર 440 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે કે અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે, સંસારમાં રજળ્યા જ કરે છે. આ ભાવાર્થમાં આવ્યું એને ગુરુદેવ સમજાવે છે કે અહીં એમ નથી કહ્યું કે વ્યવહારનું આચરણ નથી માટે જીવ અનંતકાળથી સંસારમાં રજળે છે, એમ નથી કહ્યું. શુભ ભાવનું અને વ્યવહાર ધર્મનું આચરણ નથી માટે એ રખડે છે એમ નથી કરવું. વ્યવહારનું આચરણ કરીને તો તું અનંતવાર દ્રવ્યલિંગી થઈ, દ્રવ્યલિંગી સાધુ થઈ અને નવમી ગ્રેવિક સુધી દેવલોકની ગતિ પામ્યો છે. પણ એથી શું? એથી કાંઈ જન્મ મરણ તો મટ્યા નહીં. એટલે ભેદ વિજ્ઞાન નહોતું કર્યું અને માત્ર શુભભાવ હતો એટલે બંધમાં તું રહ્યો. હવે કહે છે કે જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે છે અને મોક્ષ પામે જ છે. રાગથી ભિન્ન સ્વ આશ્રય, સ્વનો આશ્રય કરીને, પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને અને રાગથી ભિન્ન પડીને જેને ચૈતન્યનું ભાન થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, તે જ ખરેખર કર્મથી છૂટી અને મોક્ષને પ્રાપ્ત કરે છે. એનો વિશેષ ખુલાસો કરે છે કે ભગવાન આત્માના આશ્રય ભેદ જ્ઞાન કરીને જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે એ જ મુક્તિને પામે છે. માટે કર્મબંધનું સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે. ભેદ વિજ્ઞાનના અભાવને કારણે જ આ સંસારમાં એને રહેવાનું થયું છે. એટલે સંસારનું મૂળ, કર્મબંધનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદ વિજ્ઞાન જ છે. ભેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. બીજી રીતે કહીએ તો સ્વરૂપના આશ્રય વિના મુક્તિ થતી નથી અને મુક્તિ થાય ત્યારે સ્વ આશ્રયથી જ થાય છે. સ્વ આશ્રય જ મુક્તિનું પ્રથમ સોપાન છે અને સ્વ આશ્રયથી જ મુક્તિ છે. આગળ પાના નંબર 441 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં આ કહે છે કે જે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગના પરિણામથી ભેદ જ્ઞાન કરે છે એ બધા શુભભાવના પરિણામથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન કરે છે તે કર્મથી અવશ્ય છૂટે જ છે. ભગવાન આત્મા સદા અબદ્ધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ છે. એ ક્યારેય બંધાયેલો છે જ નહીં, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપે પોતે પરિણમે છે તો એ મુક્ત જ છે. એવા અબંધ સ્વરૂપના આશ્રયે અબંધ પરિણામ થાય, નિર્મળ પરિણામ થાય, અબંધ પરિણામ થાય એટલે કે બંધ ન પડે તેવા પરિણામ થાય. પોતાના અબંધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે, અનંત ગુણનું એક રૂપ પરિણમન થઈ રહ્યું છે, એવા ભગવાન આત્માનો આશ્રય કરવાથી જે અબંધ છે, જે બંધ રહિત છે, એના આશ્રયે જે પરિણામ થશે એ પણ બંધ વિનાના થશે અને બંધ ભાવના આશ્રય તો પછી બંધ જ થાય. પોતે પર્યાયનું લક્ષ કરીને, એટલે બંધનું લક્ષ કરીને રહ્યો છે તો જે પરિણામ થશે એ બધા કેવા થશે? રાગના પરિણામ થશે, દ્વેષના પરિણામ થશે અને જે પરિણામ થશે એ બંધનું જ કારણ હશે. આવો માર્ગ છે, તેને અંતરમાં બેસાડવો જોઈએ. ગુરુદેવ કહે છે કે ભાઈ તું ગમે તેમ માની લે અને સાચો પુરુષાર્થ થાય એમ કદી બને નહીં. તારી માન્યતા પ્રમાણે સાચો પુરુષાર્થ નથી થતો. જે સાચું છે, સત્ય છે એ પ્રમાણે જ સ્વીકાર કરવાથી સાચો પુરુષાર્થ થાય. સમયસાર ગાથા 15માં કહ્યું છે ને કે જે કોઈ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ, ત્યાં પાંચ વસ્તુની વાત કરવામાં આવી છે ને, એવા ભેદ આદિ રહિત જાણે છે તે જીન શાસન છે, તે શુદ્ધ ઉપયોગ જીન શાસન છે. શુભ ઉપયોગ કાંઈ જીન શાસન નથી. શુભ ઉપયોગમાં તો પર તરફનું વલણ છે અને એમાં આત્મા જણાતો નથી તો એનાથી આત્માનુભવ કેમ થાય? શુભ ભાવ છે, શુભ ઉપયોગ છે, શુભનું લક્ષ છે, પરનું લક્ષ છે, એમાં આત્માનું વલણ નથી, આત્માનું લક્ષ નથી તો પછી એને આત્માનો અનુભવ કેવી રીતે થાય? પરના લક્ષે આત્માનો અનુભવ ન થાય. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે જુઓ, વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો જગત બસ વિજ્ઞાન અદ્વૈત એકલું વિજ્ઞાન સ્વરૂપ છે અને એના અનુભવને મુક્તિ કહે છે તથા વેદાંતીઓ બધું એક જ આત્મા છે એમ માને છે. તેઓને ભેદ વિજ્ઞાન થાય જ નહીં. કેમ કે એકમાં ભેદ વિજ્ઞાન કેવું, એક જ માને છે, પછી બે હોય તો પછી જુદા પડવાનો પ્રશ્ન થાય ને. ભેદ કરવો હોય તો બે વસ્તુ હોય તો ભેદ થાય ને, બે ભિન્ન ચીજમાં તો ભેદ વિજ્ઞાન હોય, પણ વસ્તુ જ એક છે એમ માનો તો પછી ભેદ વિજ્ઞાન કરવાનો પ્રશ્ન જ નથી. ખરેખર તો શું છે કે બે ચીજ છે, બે ભિન્ન ચીજ છે, એક પર છે ને એક સ્વ છે. પરમાંથી ખસી સ્વમાં આવવું, પરમાંથી ખસી અને સ્વમાં આવવું, પરથી સ્વ પોતે જુદો છે, એવું ભેદ વિજ્ઞાન છે. એટલે પર અને સ્વ એ બે વસ્તુ ચીજ હોય તો ભેદ વિજ્ઞાન થાય. જેઓ અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી સિદ્ધિ કહે છે તેમના મતમાં ભેદ વિજ્ઞાન નથી અને તેથી સિદ્ધિ પણ નથી. આગળ 442માં પાના ઉપર કહે છે કે તું મુક્ત થા એમ કહ્યું તો વર્તમાનમાં દુઃખ છે કે નહીં. જો હવે કેટલાક દાખલા ગુરુદેવે આપ્યા છે એ બહુ સમજવા જેવા છે. તું સુખી થા, તું મુક્ત થા એમ કહ્યું તો એનો અર્થ શું થયો? મુક્ત થવાનું કહ્યું છે તો એનો અર્થ શું થયો? તો કે વર્તમાનમાં દુઃખ છે કે નહીં, છે એનાથી મુક્ત થવું છે કે નથી એનાથી મુક્ત થવું છે. એટલે વર્તમાનમાં દુઃખ છે અને આત્મા આનંદ સ્વરૂપ છે એમ બે ચીજ સિદ્ધ થઈ ગઈ, બે ચીજ સિદ્ધ થઈ ગઈ. સ્વરૂપને એ સમજ્યો નથી માટે દુઃખ છે, એનો અર્થ જ એ થયો કે બીજી ચીજ છે જેના લક્ષે એને દુઃખ થાય છે. બીજી ચીજ છે જેની સાથે રહ્યો છે એવી બીજી ચીજ છે અને આત્મા એનાથી જુદો ભિન્ન મુક્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ વાત નક્કી થઈ જાય છે. એટલે બે ચીજ છે એ વેદાંતમાં અને બૌદ્ધમાં જે રીતે માનવામાં આવે એમ સર્વથા એકાંતે અદ્વૈત નથી, બે ચીજ છે અને બે ચીજ છે માટે જ ભેદ જ્ઞાન કરવાની જરૂર પડી. એમાં બેમાં પોતે ક્યાં છે અને પોતા સિવાય બીજું શું છે એમ એને ભેદ જ્ઞાન કરવું પડે. હવે આવું ભેદ જ્ઞાન પેલા વેદાંતિને કે બૌદ્ધને કે બીજા અન્ય મતની અંદર તો પછી સંભવતું જ નથી, એટલે મિથ્યા માન્યતામાં જ રહે છે. બે ચીજ છે છતાં બે ચીજને ન માનવી અને એકાંતે પોતે અદ્વૈતને માને તો ભેદ જ્ઞાન વિના એ સ્વરૂપમાં જઈ શકતો જ નથી. દોરડી હોય અને એમાં સર્પનો આભાસ થાય છે ત્યાં પણ બેપણાનું જ્ઞાન સિદ્ધ થાય છે. સર્પ એના લક્ષમાં છે અને એનો દોરડીમાં આરોપ થયો એટલે બેપણાનું જ્ઞાન સિદ્ધ થાય છે. જો બીજા પણ દાખલા આપ્યા છે બેપણાના. કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દ્વૈત જ બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. ગુરુદેવ શેરી ભાષામાં સમજાવતા કહે છે કે જો ભૂલ જ ન હોય તો આત્મા રખડે કેમ? ભૂલ હોવી જ જોઈએ. એટલે ભૂલનો સ્વીકાર નથી કરતા એથી કંઈ ભૂલ નથી એમ તો બનતું નથી. ભૂલ ન હોય તો ભૂલ પછી ટાળવાનો ઉપદેશ પણ ના થાત, તો પછી જીનવાણીમાં એવો ઉપદેશ પણ ના આવત. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં ઓમકાર ધ્વનિમાં જે ઉપદેશ આવ્યો, તીર્થંકર ભગવાને જે ઉપદેશ આપ્યો એમાં મિથ્યાત્વને ટાળીને સમ્યક્ત્વ પ્રગટ કરી અને પોતાના સ્વરૂપમાં રહેવાનો તો ઉપદેશ આવ્યો. એટલે ભૂલ તો છે જ, એટલે ભૂલને ટાળવાનો ઉપદેશ પણ છે અને દુઃખ છે અને દુઃખથી મુક્ત થાવ એવો ઉપદેશ પણ છે. અને એવા ઉપદેશનો અર્થ એ થયો કે દુઃખ છે અને એ ટળી પણ શકે છે અને એ ટળી અને સુખ પ્રગટ પણ થાય છે. એટલે એમ એને ભેદ પાડવાનો છે કે સુખ ક્યાં છે, સુખરૂપ શું છે, પોતાનું સ્વરૂપ છે તે જ સુખ છે, સુખ સ્વરૂપ છે અને એનાથી જુદું આ બીજું બધું છે તે દુઃખરૂપ છે, એમ એને ભેદ પાડવાનો છે. ભેદ છે એને અહીંયા આ ટાળવાની વાત કરે એ વાતને જૈન દર્શન તો માનતું નથી. ભેદ છે તો ભેદ જ ગણતા નથી પેલા લોકો, તો એ ભેદને કાઢી નાખ્યો. એ ભેદ છે ને, ભેદરૂપ મલિનતા છે અને સ્વભાવ પવિત્ર છે. એમ સિદ્ધ થાય છે કે બે વસ્તુ છે. આ જે વાત કરી સુખ ને દુઃખની વાત કરી, તો ત્યાં ભૂલની વાત કરી ને ભૂલને ટાળવાની વાત કરી, બંધની વાત કરી અને મુક્તિની વાત કરી, તો એવું બે પણ છે. એ બે પણ તો સિદ્ધ થઈ જાય છે કે ભેદરૂપ મલિનતા છે અને સ્વભાવ જે છે એ સ્વભાવરૂપ પવિત્રતા પણ છે, એ તો સિદ્ધ થાય છે. એટલે પેલાની માન્યતા છે તે બરાબર નથી, એ મિથ્યા માન્યતા છે. એ જ રીતે દ્રવ્ય છે અને પર્યાય પણ છે. દ્રવ્ય ત્રિકાળ છે અને પર્યાય છે તે બદલાતી છે. એટલે દ્રવ્ય અને પર્યાય એ બંને પણ એ જ રીતે સિદ્ધ થાય છે. જ્યાં બે ચીજ જ ના માને ત્યાં ભેદ જ્ઞાન કોનાથી કરે? જીવ અને અજીવ એમ બે ચીજ માને ત્યાં ભેદ જ્ઞાન થઈ શકે. બીજી ચીજ છે અને તેના લક્ષે થતો, એ બીજી ચીજના લક્ષે થતો એ ઉપાધિ ભાવ, વિકાર ભાવ, વિભાવ ભાવ, અશુભ કે શુભ ભાવ એ છે અને એમ માને, તો પછી એનાથી રહિત પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છે અને પોતાનો શુદ્ધ ભાવ છે એમ એ સંવર પ્રગટ કરી શકે. એવા એ વિકારી ભાવ ઉપાધિ ભાવ રહિત થઈ અને સંવર પ્રગટ કરી શકે. એટલે એમ ભેદ જ્ઞાન કરીને સંવર પ્રગટ કરવાનો છે. પણ બે ચીજની માન્યતા પહેલા તો સ્વીકારવી પડે. બે ચીજ છે અને પછી બીજી ચીજ છે એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે એવું ભેદ જ્ઞાન કરી અને પોતાના સ્વરૂપે રહે છે તો સંવર પ્રગટ થાય છે અને એ મુક્તિનું કારણ છે. માટે સ્યાદવાદીઓને જ એટલે કે જૈન દર્શનમાં અનેકાંતથી જેવું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવી માન્યતાવાળાને જ બધું કોઈ પણ જાતના બાધા વિના એટલે નિર્બાધપણે સિદ્ધ થાય છે. સંસાર અને મોક્ષ એ પણ બે દશાઓ છે. સંસાર દશા ન હોય તો પછી મોક્ષ દશા ક્યાંથી આવી? એટલે એવી દશા પણ છે, નથી એમ નહીં. આપણે સર્વથા નથી એમ નથી માનતા, પણ એને આપણે જે વ્યવહાર છે એને પણ માનીએ છીએ, નિશ્ચયને પણ માનીએ છીએ અને વ્યવહાર છે એને ગૌણ કરીને નિશ્ચયના આશ્રયે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એમ માનીએ છીએ. એટલે જે વ્યવહાર છે એને માત્ર જાણવા લાયક છે એમ કહ્યું અને નિશ્ચય છે તે આશ્રય કરવા લાયક છે એમ કહેવામાં આવ્યું. એટલે આત્મા દ્રવ્ય અપેક્ષાએ મુક્ત સ્વરૂપ જ છે, પણ સાથે પર્યાય પણ છે. પર્યાય નથી એમ નહીં, પર્યાયને ગૌણ કરી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરાવવી છે. એટલે નિશ્ચયથી એમ કહેવામાં આવ્યું કે આત્માને બંધની અવસ્થા છે જ નહીં, એ મુક્ત સ્વરૂપ જ છે. ત્યાં જેવું ત્રિકાળ દ્રવ્ય છે એવું દ્રવ્ય બતાવીને એની દ્રષ્ટિ કરાવવી છે એટલે એમ કહેવામાં આવ્યું. પણ સર્વથા પર્યાયનો કે વ્યવહારનો એમાં લોપ નથી થતો. વ્યવહાર કે પર્યાયને ગૌણ કરીને એ વાત કરી છે, કેમ કે દ્રષ્ટિ શુદ્ધ આત્મા તરફ કરાવવી છે અને દર્શાવવું છે કે આવો શુદ્ધ આત્મા છે અને એવો એવો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એમ કહી અને પછી એને પેલાથી જુદું પાડવું છે, ભેદ જ્ઞાન કરાવવું છે કે જે પર્યાયમાં જે છે, જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્મા જુદો છે, રાગથી આ ભગવાન આત્મા જુદો છે, તે ત્રિકાળ શુદ્ધ છે, મુક્ત સ્વરૂપ જ છે એમ ભેદ જ્ઞાન કરાવવું છે. અને ભેદ જ્ઞાન કરાવીને દ્રષ્ટિ આત્મા તરફ કરાવવી છે. એટલા માટે જ્યારે દ્રવ્યાનુયોગની વાત ચાલતી હોય તો દ્રવ્યાનુયોગમાં દ્રષ્ટિપ્રધાન ગ્રંથમાં આવા સમયસાર આદિ ગ્રંથની અંદર દ્રવ્યની મુખ્યતાથી એમ કથન કરવામાં આવે કે આત્મા મુક્ત સ્વરૂપ જ છે અને બંધ નથી. પણ ત્યાં એની અપેક્ષા એવી છે, પણ એમાં ક્યારેય એમ નથી કહ્યું કે પર્યાય નથી, મલિનતા નથી, સંસાર નથી, એમ તો વાત કરી જ નથી. એને જે કહ્યું છે એ ગૌણતાથી નથી એમ કહેવામાં આવ્યું છે. આ વાતને બરાબર સમજવાની છે. એટલે સંસાર અને મોક્ષ એ બે શું છે? બે દશા છે, બે પર્યાય છે. મોક્ષ પર્યાય છે અને સંસાર પર્યાય છે. સંસાર પર્યાય ન હોય તો પછી આ બધો ઉપદેશ હોય જ નહીં. એટલે સંસાર દશા ન હોય તો પછી મોક્ષ દશાનો પ્રશ્ન જ આવે નહીં. એટલે સંસાર દશા પણ છે અને મોક્ષ દશા પણ છે. એટલે મોક્ષ દશા સંસાર દશાનો અભાવ થઈને થાય છે. આમાં પણ સંસાર અને મોક્ષ એમ બે વસ્તુ સિદ્ધ થાય છે. એટલે પેલા બૌદ્ધ અને વેદાંતિ વગેરેની જે માન્યતા છે એ એકાંતે છે અદ્વૈત, એ માન્યતા ભૂલ ભરેલી છે. તો આ કળશ દ્વારા બે વાતની મુખ્યતાથી સમજણ આપવામાં આવી. એક વાત તો એ કે ભેદ જ્ઞાન દ્વારા જ જીવ મુક્તિને લે છે અને ભેદ વિજ્ઞાનના અભાવને કારણે જીવને ભવના બંધન થાય છે. અને બીજી વાત પંડિતજીએ ભાવાર્થમાં જે આપી એ બીજા મત છે એનું ખંડન કરવામાં આવ્યું. સર્વથા એકાંતે અદ્વૈત જે છે એ માન્યતાનું ખંડન કરવામાં આવ્યું. તો આ રીતે આ ગાથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે